તારીખ 13/8/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 470 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 330 મૂળમાં અવાજ ધીમો છે.
અથવા મૂર્તિમંદ જે માર્ગ કેવો હોય છે એની દશાનું સ્વરૂપ છે. કહે છે કે ગ્રહસ્થને યોગ્ય એમને સ્વભાવ અથવા વિકલ્પો નથી થતા, માત્ર સ્વાધ્યાય, ધ્યાન, વ્રત, સંયમ, તપ, ભક્તિ ઇત્યાદિ સંબંધિત તે પણ નિયોગ્ય શુભ વિકલ્પો જ હોય છે. ભાવલિંગી સંતને જે પ્રકારનો શુભભાવ ઉત્પન્ન થાય એવો વિશિષ્ટ શુભભાવ, સ્વાધ્યાયનો ભાવ તો મિથ્યા દ્રષ્ટિને થાય છે, ધ્યાનનો પણ વિકલ્પ આવે, વ્રતસંયમનો પણ વિકલ્પ આવે, તપશ્ચર્યા ભક્તિનો પણ વિકલ્પ આવે, પણ મને યોગ્ય ભાવલિંગીને સંજનના મનોદયથી જે ઉત્પન્ન થતો વિકલ્પ એવો મને યોગ્ય શુભ વિકલ્પ જ એમને હોય છે. એ પ્રકાર બીજા સાધારણ જીવોને તો હોઈ શકે છે નહીં, શબ્દો એના એ લાગુ પડે. આપણે પણ સ્વાધ્યાય કરીએ છીએ, મુનિ પણ સ્વાધ્યાય કરે, એકાંતમાં શાસ્ત્ર સ્વાધ્યાય કરે, ઉપદેશ આપે, શાસ્ત્ર રચના કરે, બધું શાસ્ત્રને અનુસરીને ઉત્પન્ન થતો વિકલ્પ છે. તો પણ એ મુનિદશાયુક્ત જે વિકલ્પ છે બધાનો એક સરખો નથી. એવા શું વિકલ્પો જ હોય છે અને તે પણ હાથ રહી હોય છે, એમને હાથ અથવા પરાણે કરવા પડે એવા એ વિકલ્પો નથી, પણ પૂર્ણ વિતરાગતાના અભાવને લીધે સહજ શુભભાવમાં પરિણમે છે. એ પણ પોતાની દશાને યોગ્ય એવા શુભભાવમાં સહજ પરિણમી જાય છે. એ વ્રતાદી અને સંયમના પરિણામના કાળે એમને કોઈ બોજો ઉઠાવવો પડે, પરાણે કરવું પડે, સંયમ આદિ પાળતા એમને બહુ વસમું લાગે, અઘરું લાગે, કઠણ પડે, એ પ્રકારના પરિણામ નિરાજને હોતા નથી. એ પ્રકારનો ઉત્પન્ન થાય હાથ રહિત હોય છે અથવા સાધક દશાના અને બાધક દશાના શુભભાવનું આ એક વિશિષ્ટ લક્ષણ છે. સાધક દશામાં પોતપોતાની સાધકની ઉચિત દશામાં જે શુદ્ધાવ થાય તે હઠ વગર ના થાય. હઠ સહિત કદી સાધક કોઈ પરિણામ ને કરે નહીં. હઠ છે એ જીભ નો પ્રકાર છે, અને જીભ છે એ અસરળતાની પ્રકૃતિમાં જાય છે અથવા માયાની પ્રકૃતિમાં જાય છે, કે જે મિથ્યાત્મી પ્રકૃતિ સાથે એનો સંબંધ થઈ જાય છે. મિથ્યાત્મી માયાની પ્રકૃતિમાં જાય છે. જેને પરિણામમાં કરતા બુદ્ધિ નથી, એક સમયની શુદ્ધ પર્યાયનું પણ કર્તૃત્વ નથી, એને શુદ્ધ એવી અશુદ્ધ પર્યાયનું હર્ષથી કર્તૃત્વ ભાવે પરિણમન થાય એ વાત વિચારવા યોગ્ય પણ બને એવું બનતું નથી. અને એને કર્તૃત્વ બુદ્ધિ છે, પોતાની તેવી સહજ દશા નહીં હોવા છતાં તે દશાના વ્રત સંયમને અંગીકાર કરતા એને નિયમથી હઠ ઉત્પન્ન થાય છે, આગ્રહ ઉત્પન્ન થાય છે, અને એ મિથ્યાત્વ દશામાં હઠથી પાળે છે. એવા પ્રકાર સાધક દશાની અંદર ઉત્પન્ન થતા નથી. હઠ ચાલી જાય છે, સહજ જે થાય તે સહજ થાય છે. પરિણામને છોડવાની બુદ્ધિ નથી, પરિણામને કરવાની બુદ્ધિ નથી. કેમ કે પરિપૂર્ણ ગુણ વિધાન પોતે જ છે, સ્વયં છે, પછી એમાં કર્મ કરાવવાનો પ્રશ્ન રહેતો નથી. જેમ કોઈ ધરાવી ગયો ખાતા ખાતા, એને પછી ખાવાની લાલચ નો પ્રશ્ન રહેતો નથી. જેને સંતોષ થઈ ગયો ખાતા ખાતા કે બસ હવે મને કઈ જરૂર નથી, એ લાલચ કરે, એને લાલચના પરિણામ થતા નથી. એમ જેને પરિપૂર્ણ ગુણ નિધાન પોતાના જોયું, જેને એને પરિણામના કર્તૃત્વનો સવાલ ત્યાંથી થાય છે, અથવા પોતાના અકર્તૃત્વ સ્વરૂપને જોવે છે ત્યારે કર્મ એ પ્રશ્ન ખલાસ થાય છે. જીવમાં પરિણામ હઠ રહિત હોય છે. મહારાજને બહારનું કાંઈ જોઈતું નથી, વળી એ શુદ્ધ વિકલ્પોથી પુણ્ય બંધાય, અને પુણ્યનું ફળ અથવા રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ મને હજો એવું નિદાન નિદાન શલ્ય છે, એવું શલ્ય મુનિરાજને હતું. એ મિથ્યાત સહિતનું મોટું પાપ છે, શલ્ય છે એ મિથ્યાત સહિતનું પાપ, મોટું પાપ છે. જે પુણ્યના ફળ એકાંતે પુદ્ગળાત્મક છે. કેવા છે? પુદ્ગળાત્મક છે, સુખ રહી છે, છતાં એમાં એને સુખ ભાષ્યું, ભલે આભાસ થયો, પણ એ તો જ્ઞાની આભાસ કહે છે, એને તો ભાષ્યું છે કે આનું સુખ મને હજુ બહારની અનુકૂળતાઓનું વૈભવનું રિદ્ધિ સિદ્ધિનું સુખ મને વિસ્મૃત થયું તે કાલે, તે વિસ્મૃત થઈ ગયું ખરેખર, તો એમ વાત છે, વિસ્મૃત થઈ ગયું છે. આત્મિક સુખ પાસે તો આ દુઃખ છે, દુઃખથી પણ દુઃખના પરિણામ છે. બાહ્ય પદાર્થોને આલિંગતા પરિણામ એ દુઃખના પરિણામ છે, સુખના પરિણામ જ નથી. એમાં નિયમથી દુઃખ જન્મે છે. પાછળથી સ્મરણ થાય બીજો વિષય છે, પણ સ્મરણ થાય એ કાંઈ એને લાગી ન શકે દશા. પછી પૂર્વના સુખની સ્મરણ દશા એ સુખને લાવી ન શકે, કેમ કે અહીંયા નિદાનમાં રસ ઘણો પડી ગયો. મિથ્યા સહિતના એકત્વ બુદ્ધિના પરિણામમાં તીવ્ર રસ, ચીકણો રસ પડી ગયો. એટલે પરિણામન આખું બદલાઈ ગયો, પરિણામન આખું બદલાઈ ગયો. અને જેવો મિથ્યા દ્રષ્ટિ અનાદિ હોય તેવો મિથ્યા દ્રષ્ટિ સાદી થઈ જાય. સાદી મિથ્યા દ્રષ્ટિ ને અનાદિ મિથ્યા દ્રષ્ટિમાં પર્યાય અપેક્ષા એ કાંઈ ફેર પછી નથી. બુદ્ધિ તો પાછું શુદ્ધ થતા પરિણમી જશે, એ નિયમ વધે છે.
આવું ફળવાનું ન થાય
તે માટે શું કરી રહ્યા? પોતાની સાધનામાં લાગેલા ને લાગેલા જ રહે. એક આત્માની ધૂન છે, એક આત્માની જ ધૂન છે, બીજી કઈ ધૂનમાં ધૂન ના ઉતરે. એ પેલા છેલ્લી લીટી થી વાત છે. ઘણા નિષ્પૃષા છે, આત્મા ની જ લગ્ન લાગી છે, પૂર્ણ દશાની જ લગ્ન લાગી છે. એની ધૂન માંથી ન ઉતરે તો પ્રશ્ન રહેતો નથી. હા, ચોથી લાગેલી, પાંચમે લાગેલી, છઠ્ઠે સાતમે લાગેલી, લાગેલી જ રહેવી જોઈએ. હા, થવામાં ઓળી નથી, પણ હવે પરિણામ સમય સમય નું છે. એટલે તો એમ કહે છે કે પૂર્વ પર્યાય ઉત્તર પર્યાય નું કારણ નથી. બે પર્યાય વ્યતિરેક હોવાને લીધે, વ્યતિરેક એટલે જુદી, બે પર્યાય જુદી છે. એક પર્યાય અને બીજી પર્યાય બે વચ્ચે વ્યતિરેક છે, ભિન્નપણ છે, જુદી છે. એટલે પહેલી પર્યાય કારણ અને બીજી પર્યાય કાર્ય એ નિશ્ચયથી નથી, નિશ્ચય નથી. એ શું વ્યવહાર ક્યારે છે કે સદૃશપણું જોવાય ત્યારે વ્યવહાર લાગુ કરવામાં આવે છે, અથવા કેટલાક પરિણામના ક્રમને વ્યવહાર લાગુ પડે છે. મોક્ષ માર્ગની દશા વિના મોક્ષ ન હોય, સિદ્ધ કોઈને મોક્ષ થાય એવું બને તો એ ક્રમ છે. પછી એ ક્રમનો કાળ ઓછો હોય વધારે હોય એ પ્રશ્ન જુદો છે. સમ્યક સન્મુખ થયા વિના સમ્યક ન હોય, પાત્રતા વિના સમ્યક ન હોય, સમ્યક વિના મનોદશા ન હોય, તો એ બધાને વ્યવહાર તરીકે નિયતક્રમ જોઈને પણ ગણવામાં આવે છે. તો પણ એ વાત અને એ સિદ્ધાંત અખંડ છે કે એક પર્યાય એની પછીની બીજી પર્યાયનું કારણ નથી, ઉત્તર સમયની પર્યાયનું કારણ નથી. દૂરવર્તી પર્યાયની તો વાત જ મૂકી દો, એક સમયની પર્યાય અનુત્તર સમય બીજો વચ્ચે ખંડ પડ્યા વિના નિશ્ચિત કારણ. સંસ્કાર સુધી ઘણો આરોપ કરવામાં આવે કે એક ભાવમાં કરેલું કામ બીજા ભાવમાં કરે છે, કેમ કે સંસ્કાર લીધેલા છે, એટલો બધો આરોપ કરે. અસંખ્ય સમય ગયા હોય તો આરોપ કરે, પણ સદ્રષ્ટા જોઈને આરોપ કરે. નિશ્ચય છે જે કાળે સંસ્કારી જીવ પણ પોતે સમય દર્શનને પ્રાપ્ત કરે છે ત્યારે એનો તે સમયનો સ્વતંત્ર પુરુષાર્થ બિલકુલ એ વખતે આત્મામાંથી ઉત્પન્ન થયેલો સ્વતંત્ર પુરુષાર્થ છે. જો એ સમયે એને પુરુષાર્થ ન કર્યો હોત તો એ પહેલાના અસંખ્ય સમયમાં બધે સંસ્કાર તો ઉભા હતા, સંસ્કાર નહોતા, અને એ વખતે કંઈ નવા આવ્યા એવું તો કાંઈ નથી. એ પણ સિદ્ધ કરે છે કે એક પર્યાય બીજી પર્યાય તદ્દન સ્વતંત્ર છે. કર્તા કર્મ સંબંધ પર્યાય પર્યાય વચ્ચે હોઈ શકે નહીં, કેમ કે પર્યાયમાંથી પર્યાય આવતી નથી. પર્યાય પર્યાયનું કોઈ અનન્ય કારણ હોઈ શકે નહીં, અન્ય અન્ય છે, પોતે જ અન્ય અન્ય પર્યાય છે. એ વિશે દ્રવ્યાનો વિચાર અહીંયા તો એવા મુનિ લીધા છે કે જે મુનિરાજને બહારનું કાંઈ જોઈતો એવા વિતરાગી મને લીધા છે, એને કાંઈ જોઈતું છે. એની વર્તમાન દિગંબર દશા સ્પષ્ટ કરે છે કે તિલતુષ માત્ર એને પરિગ્રહ નહીં, એટલે એને કાંઈ જોતું નથી. હતું એ છોડી નીકળ્યા છે, એને જોતું નથી, એ વાત સાબિત કરવાની જરૂર રહેતી નથી. કદાચ એમને કંઈ જોઈતું હશે એ વાત સાબિત કરવાની જરૂર રહેતી કંઈ ક્યાંથી જોતું નથી. આ તો પણ હવે આચરણમાં મૂક્યું, ત્યાં તો જોઈતું નથી પણ લોકો માને નહીં, કેમ કે પ્રવૃત્તિ કરે છે મેળવવા માટે, વિકલ્પ દેખાય છે, પ્રવૃત્તિ દેખાય છે લોકોને, એ કંઈ માને નહીં. તમે ભલે નહીં જો, અમે દુકાને બેઠેલા જોયા છે, અમે વેપાર કરતા જોયા છે, એમ કે ન માને. એટલે એમનું જે અંતરંગ પરિપૂર્ણ શુદ્ધતાની વિતરાગતાની જે શ્રેણી છે, પરિણામની જે શ્રેણી છે એને અને બહારની પરિસ્થિતિને વિરોધાભાસ છે, એટલે ત્યાં ઉપદેશક પણ સંભાવતું નથી એમ કે છે. લોકોને કેમ વિશ્વાસ આવે? જે ચીજ ગળ પણ ન ખાવું, મીઠાઈ ખાટા ખાટા કોઈ એમ કે ઘર પણ ન ખાવું, ગળ પણ નો સ્વાદ ન લેવો, એને માણસ ગળે નહીં ઉતરે. તમે આ મીઠાઈ ખાતા ખાતા ગળ પણ ન ખાવાની કેવી રીતે વાત કરો એમ કે એ પ્રકાર. એટલે મોટા ભાગે કોઈ ગૃહસ્થ ધર્માત્મા હોય તો એને એવો જ વિકલ્પ રહે છે કે કોઈ વિશિષ્ટ દશા થયા પછી અને એ રીતે અંતર્બાહ્ય ત્યાગની દશા થયા પછી ઉપદેશનું કાર્ય ઠીક છે, નહીતર લોકોને મેઘ હશે નહીં. અને કામ શંકાનું કારણ થાય, આશંકાનું કારણ થાય, અને વિરાધનાનું કારણ થાય, એને વિરાધના થઈ જાય. વિરુદ્ધ વિકલ્પ આવે છે કે આ ધૂમ કરે છે, આડંબર કરે છે, થાય જ એમ થાય. એમ વિરાધના કેવી રીતે થાય છે કે સત્પુરુષનું જેટલું હૃદય બહુમાન આવવું જોઈએ એટલી હૃદય ન આવે તે જે ક્ષતિ રહે એ ક્ષતિ પોતે વિરાધક પરિણામ, એ ક્ષતિ ત્યાં પોતે વિરાધક પરિણામ. એને મૂંચના બુદ્ધિ કહી છે શ્રીમદજીએ. વંચના બુદ્ધિ એટલે શું કે વંચના એટલે છેતરાવું, જે બુદ્ધિથી પોતે છેતરાય પોતે એમ માને કે મને તો ભક્તિ છે, મને તો અનુરાગ છે, મને તો બહુમાન છે અને હું જ્ઞાની તરીકે માનું છું. પણ જે હદે ઓળખીને આવું સરવાર પણ બુદ્ધિથી જે આવે છે એ પ્રકાર ઓળખ્યા ઓળખાવીને આવતો નથી, આવતો નથી એટલે એ પ્રકારનું બહુમાન અને અનુરાગ ઉત્પન્ન થતો નથી, પ્રીતિ એટલી પ્રીતિ ઉત્પન્ન જ થતી નથી. એટલે જે બાકીનું જે માન આદિ જે છે છતાં પણ જે છે એનાથી પ્રીતિ થાય એટલે એને વંચના બુદ્ધિ એવું નામ આવ્યું. અને વંચના બુદ્ધિ એ પ્રવર્તા જીવનું કદી કલ્યાણ થાય નહીં એ વાત ત્યાં રાખી છે. શૈલી તો બહુ સારી છે. જીવ જો વંચના બુદ્ધિ એ પ્રવર્તે તો કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. વંચના બુદ્ધિ એટલે સત્સંગ સદગુરુવાદીને વિશે ખરા આત્મભાવે મહાત્મ બુદ્ધિ ઘટે તે મહાત્મ બુદ્ધિનો અભાવ. એવું મહાત્મ બુદ્ધિ છે ખરું, નથી આમ નહીં પાછું વંચના કેમ થઈ કે છે તો ખરું, વિરોધ કરતો હોય એની ચર્ચા નથી કરી અહીંયા. પણ જે વિરોધ નથી કરતો એને એમ કહે છે કે ખરા આત્મભાવે જે હદે એની મહાત્મ બુદ્ધિ ઘટે તે મહાત્મ બુદ્ધિ નહીં હોય. તે એની સામે કયા પ્રકારે એને વિચાર્યું નથી કે પોતાના આત્માને અજ્ઞાનપૂર્ણ જ વર્તા કર્યું છે માટે પોતાની અલ્પજ્ઞતા લઘુતા એને વિચારી નથી. અમહાત્મ બુદ્ધિ પોતાની આવી નથી, પોતાની અમહાત્મ બુદ્ધિ નથી અને એમની મહાત્મ બુદ્ધિ નથી. એટલે ક્યાંક એ એમ સમજે છે કે ક્યાં હું બરાબર છું ક્યાંક તે બરાબર છે. નાની છે પણ ક્યાંક બે તો થાય ન સુધાય કે પોતાની અલ્પજ્ઞતા અને લઘુતા વિચારીને પોતાની અમહાત્મ બુદ્ધિ નહીં તે સત્સંગ અને સદગુરુ આદિને વિશે આરાધવા નહીં એ પણ વંચના બુદ્ધિ છે. અહીં પણ જો જીવ લઘુતા ધારણ ન કરે તો એમ સમજવા યોગ્ય છે કે પ્રત્યક્ષપણે તે જીવને ભવ પરિભ્રમણ ન ભય જે ઉત્પન્ન થયો નથી. જેને ભવભ્રમણનો ભય હોય છે એમ વિચારે છે કે આ સત્સંગ આ સત્પુરુષ આ જ્ઞાની આ સદગુરુ મારા ભવભ્રમણથી છોડાવનાર છે તો એના પ્રત્યે એને કહેવાની જરૂર નથી કે કેટલી સર્વાત્મક બુદ્ધિથી પ્રવર્તવું. ભવથી પામતો એમ જ વિચારવા યોગ્ય છે. વધારે લક્ષ તો પ્રથમ જીવને જો આ થાય, આ જો પહેલામાં પહેલું લક્ષ થાય તો સર્વશાસ્ત્રાર્થ અને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સંભવે છે. પણ આ જ લક્ષ ન હોય તો એનું શાસ્ત્ર જ્ઞાન કે એનું આત્માર્થ કોઈ રીતે એની સિદ્ધિ થઈ શકે પ્રાપ્તિ થઈ શકે એમ બની શકે એવું બહુ સારું માર્ગદર્શન. અમુક દ્રષ્ટિને કાંઈ જોઈતું નથી, એ સાબિત કરવું પડે. મુનિરાજને તો કઈ સાબિત કરવું પડે એવું નથી, એમને બિલાડે નીતરતી વિતરાગતા છે, એટલે એમાં કઈ કહેવું પડે એવું ફરી જાય માણસ. જો ભાવલીને મુનિને જોવે એક વાર તો ફરી જાય માણસ. શું પશુ જેવા પશુ ફરી જાય, માણસ ફરી જાય એમાં તો કઈ નવાઈ નથી. માણસ ને તો થોડીક વધારે બુદ્ધિ છે, પણ જેનો ઉઘાડ બિડાઈ ગયો છે એવા જંગલી પશુઓ એ ઠરી જાય છે. માણસ ને ત્યાં વિચાર કરો, હા ક્રોધ ક્રોધાવેશમાં હોય, હુંફાડા મારતા આવતા હોય, પ્રાણ નાખતા હોય વાઘ ને શું થાય. અરે મને ભાવીને તો મનુષ્ય ભાગે, કેવી રીતે ભાગે? મીઠું વાળીને ભાગે, બધા એટલું ભાગે. એના બદલે આડત છે, જે શું એ જીવ છે ને, જીવનવાળું પ્રાણી છે. વિચાર કરતો થઈ જાય છે, એટલે વિચારમાં આવે એટલે ગુસ્સો ગયો. સિદ્ધો એનો જે ક્રોધ નો પારો છે એ ઉતરી જાય. મુનિરાજ ને બહાર નું કઈ જોઈતું નથી, બહાર માં એક શરીર માત્ર નો સંબંધ છે, એટલો બીજું કઈ નથી. ફક્ત એમના આત્મા ને શરીર નો કોઈ બીજો માત્ર જાય પરિગ્રહ કહેતો બુદ્ધિ આત્મબુદ્ધિ નથી, ચારિત્ર નો વિકલ્પ છે, પરિગ્રહ છે એ પરિગ્રહ. પણ અમારે જો લીખવું છે ને, અવસરે લીખવું છે. બહારમાં શરીર માત્ર નો સંબંધ છે, તેના પ્રત્યે પણ પરમ ઉપેક્ષા છે. એ શરીર છે એ તો પૂર્વકર્મ ને લઈને છે, એની દ્રષ્ટિને સંયોગ પૂર્વકર્મ ને લઈને છે. એક વિશેષ સંયોગ છે, આપને એટલું કર્મ નથી. સમયદ્રષ્ટિ ઘેર માં નથી, બાળકો તો છે ને, શરીર તો બસનું બંધન છે, તેના પ્રત્યે પણ પરમ ઉપેક્ષા છે. એટલે કે રોગાદી થાય, ક્ષુધાદી થાય, તૃષા વગેરે થાય, એ જાતના પરેશર થાય તો પણ તેની તે અપેક્ષા કરતા નથી, અપેક્ષા બુદ્ધિ નથી કરતા. એ મતો તો સારું, એવી અપેક્ષા નથી, પરમ ઉપેક્ષા છે, ઘણી ઉપેક્ષા છે. પોતાના એવા કાળમાં પોતાનું વિશેષ કલ્યાણ સાધે છે, હિત સાધે છે. ઘણી નિષ્પ્રદશા છે, શરીરનો સંબંધ છે તો પણ પરમ ઉપેક્ષા છે, અને ઘણી નિષ્પ્રદશા છે, કોઈ સ્પૃહાવાળી દશા નથી. આ શરીર તંદુરસ્ત રહીએ તો હું આરાધના બરાબર કરી શકું, અને તંદુરસ્ત ન રહીએ તો આરાધના બરાબર કદાચ નહીં કરી શકું. તો એવી અપેક્ષા મને રાજની નથી, ગમે તે થાવ. જ્યારે દીક્ષા લીધી છે ત્યારે જ એની ખબર છે, એ તો શરીર છે, શરીરનો ધર્મ શરીર, શરીરનો ધર્મ શરીર ને હોય સાતા સાતા શરીર ધર્મ પૂર્વ કર્મ અનુસાર પ્રવર્તશે.
જ્ઞાન વિપરીત પણ જાણવાનું કાર્ય કરે છે, છે તો જ્ઞાન જ છે, પણ વિપરીત ને જ્ઞાન જાણવાનું કાર્ય કરે છે. તેથી તે જ્ઞાનનું નામ અજ્ઞાન શું કહ્યું છે? અજ્ઞાન એટલે અભાવ ને, અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન એ ભાષા કરે છે. જ્ઞાનનું બીજું નામ અજ્ઞાન હોય તો જેમ જ્ઞાનથી મોક્ષ થાય છે એમ કહ્યું તેમ અજ્ઞાનથી પણ મોક્ષ થવો જોઈએ. ત્યારે મુક્ત જીવમાં પણ જ્ઞાન કરવું એમ છે તો અજ્ઞાન પણ ત્યાં આટી પડવાથી ગૂંથાયેલું સૂત્ર અને આટી નીકળી જવાથી વગર ગૂંચાયેલું સૂત્ર, આટી પડવાથી ગૂંચાયેલું સૂત્ર અને આટી નીકળી જવાથી વગર ગૂંચાયેલું સૂત્ર, એ બંને સૂત્ર, જે બંને સૂત્ર જ છે એમ અજ્ઞાન તો જ્ઞાન જ છે, એ ગૂંચાયેલા સૂત્ર જેવું છે. છતાં આટીથી ગૂંચાયેલું, આટીની અપેક્ષાએ ગૂંચાયેલું સૂત્ર અને વગર ગૂંચાયેલું સૂત્ર એમ કહેવાય છે. તેમ મિથ્યાત્વ
ઢીલા નથી હોતા કે હવે શું થશે, બહુ માનવી આવશે તો શું થશે, કઈ શરીરમાં શક્તિ નહીં રહીએ તો આરાધના કેમ થશે, શરીરની શક્તિ હારે આરાધનાની શક્તિને કાંઈ લેવા દેવા નથી એમ છે. વિશેષ આરાધનામાં પરિણમે શરીરની શક્તિ ક્ષીણ થતી જાય અને આત્માની શક્તિ વધતી જાય એમ મૃત્યુ સૌથી ચાલે છે પરિણામ એ વખતે. એટલે શરીર પ્રત્યે ઘણી નિષ્પ્રદશા છે. અત્યારે આવા મુદ્રા દેખાતા નથી તો પણ વર્ણન આપણે હું કયું પોતાને જાતે સ્મરણ છે અને મહાવિયોગમાં તો મુનિઓને જોયા છે, અનેક મુનિઓને જોયા છે. પોતે નગરશેઠ પરિવારમાં છે એટલે એમના આંગણે પણ અનેક મુનિરાજના આહારદાન પણ થાય થયા હોય કર્યા હોય નગર સામે નિતર પણ એનું જ્ઞાન થઈ જાય છે. અનેક દશામાં મનોદશાનું અને પૂર્વ જ્ઞાનનું જ્ઞાન તૈયાર. આત્માની જ લગ્ની લાગી છે, ઘણી નિષ્પ્રદશા છે, શરીર પ્રત્યેની ઉપેક્ષા છે, આત્માની લગ્ની લાગેલી છે. બટ મારું મારી પૂર્ણતાના પ્રયત્નમાં પોતે લાગેલા રહ્યું છે, એ બાજુથી પાછું વાળીને જોતા નથી. ચૈતન્ય નગરમાં જ પોતાનો વાસ છે, પોતાનું રહેવું, પોતાનું નિવાસ ચૈતન્ય નગરમાં છે. ને બધું સુંદર છે, સર્વાંગ સુંદર છે, ચૈતન્ય નગર તો સર્વાંગ સુંદર છે. એવા ચૈતન્ય નગરમાં પોતાનો વાસ છે. હું અને મારા આત્માના અનંત ગુણો તે જ મારા ચૈતન્ય નગરની વસ્તી છે, ભર્યું ભર્યું લાગે છે, ખાલી નથી લાગતો. અંદરમાં આત્મા શૂન્ય છે એમ નથી, કાંઈ કોઈ શૂન્યતા નથી. અનંત ગુણોનો નિવાસ છે અંદરમાં, આનંદ ગુણોની વસ્તી છે. હું અને મારા આત્માના અનંત ગુણો, મારામાં અનંત ગુણોની વસ્તી છે, અનંત ગુણો વસેલા છે, સારી રીતે વસેલા છે, અનાદિ અનંત વસેલા છે. આ વસ્તુ ક્યારે પણ ઓછી વસ્તી થતી નહીં, નવી વસ્તી જન્મે, નવી જૂની વસ્તી મળે, એ લૌકિક નગરમાં થાય છે. અલૌકિક નગરમાં ચૈતન્ય નગરમાં એ થતું ભાવવાની વર્ણન અને તેનું જ મારે કામ છે. મારે તો મારા આત્માના ગુણો સાથે કામ છે, મારે બીજા કોઈની સાથે પુણ્ય પાપ સાથે કામ નથી, તો પુણ્ય પાપના ફળની સાથે કામ હોવાનું તો જગતના જીવો મને અનુકૂળ વર્તો એ વાત એમને મંદિરે જીંદે સક્રિય તથા નમળે માન પ્રવૃત્તિ હોય તો મારે શું છે જ્ઞાન મંદિરી છે મારે મન કોઈ રંગ હોય કે કોઈ રાજા હોય એથી મને કઈ ફરક પડતો નથી આમાં ગીતામાં અમુક વાત સુંદર વિસ્તાર કાંચના કંચન અને રોધુ જેને સમાન છે સ્વામી અને રોધુ જેને સમાન છે એટલું તો એવો વિચાર છે આ તો વિતરાગ માર્ગ છે અમારામાં એવું આવે છે પણ આ તો વિતરાગ માર્ગમાં તો ગુજરાત સ્વરૂપે પરિપૂર્ણ પરમાત્મા પદના અવલંબનમાં પડીને વાત છે એના પક્ષે પડીને વાત છે વિકલ્પ નથી સંભાવનો વિકલ્પ છે એમ નથી જ્ઞાનનું દેવ છે વિકલ્પ વિનાનું જ્ઞાન છે સંભાવી જ્ઞાન વિકલ્પ વિનાનું જ્ઞાન છે આ ઠીક અને આ ઠીક એવો વિકલ્પ જેને ચડી ગયો છે એમ એને સંભાવ સામી ભાવ કહેવામાં આવે બસ પુદ્ગલ પરમાણુ પરમાણુ દેવોનો વૈભવ હોય સર્વે માયના પુદ્ગળ એક સ્વભાવ રજકણ કે રિદ્ધિ વૈમાનિક વૈમાનિક દેવોને સૌમાં સૌની રિદ્ધિ સ્થિતિ હોય ટોચની અને એક રજકણ એક સરખું જ્ઞાનમાં એક સરખું જ્ઞાન જણાય છે પરમાણુ છે પર્યાયાંતર ક્યારે થાય ગમે તે પર્યાયાંતર થાય આખરમાં પરમાણુ તે પરમાણુ છે સુખ રહીત છે જ્ઞાન રહીત છે ચૈતન્ય ને જળને કાંઈ લેવા દેવા નથી મારે તો મારા ગુણનું કામ છે બીજાનું મારે શું કામ છે અમુક ચીજ કામની છે એ વાત ખલાસ થઈ ગઈ કોઈ ચીજ કામની આ કામ આવશે આગળ જતા એ વાત ખલાસ થઈ ગઈ કેમ કે જેને કોઈ બાહ્ય પ્રયોજન નથી બાહ્ય કાર્યથી બાહ્ય પરિણામથી અને બાહ્ય સંયોગના ફેરફારથી જેને કાંઈ પ્રયોજન નથી કોઈ પ્રયોજન
નથી
પોતાના અનંત ગુણો ભેદ એક રૂપ એની સાથે પ્રયોજન છે એ અવલંબન લેવાનું એનું અવલંબન પરિણામ એ છે પોતાને માટે પોતે જ પોતાને પ્રયોજનભૂત છે એ સિવાય કાંઈ પ્રયોજનભૂત
નથી
બીજાનું કઈ કામ નથી એમ કે છે બીજાનું મારે શું કામ છે બીજાનું કઈ કામ
નથી
થોડું કઈ કામ નથી જરાય કામ નથી એક આત્માની ધૂન છે એમાંથી ધૂન કાઢી છે અહીંથી કીધું છે હું અવતરણ ચિહ્ન ઉપરની લીટીમાં નીચે મારે શું કામ છે ત્યાં અવતરણ ચિહ્ન પૂરું થયું એટલા જે વચનો છે એ વચનો પાછળનો જે ભાવ છે એ ભાવમાં આત્માની ધૂન લીધી છે એમ એમ કહીને એમ એટલે આટલા વચનમાં હું મારા આનંદ ગુણ તે જ મારા ચૈતન્યનગરની વસ્તી છે એ ચૈતન્યનગરમાં મારી વસ્તી છે ચૈતન્યનગરમાં મારી મસ્તી છે મારે કોઈનું કામ નથી એવી ધૂન કરી છે કોઈનું કામ મારે નથી એવી નિરાલ નિરપેક્ષ પરિણતિ છે એમ એક આત્માની ધૂન છે વિશ્વની વાર્તાથી ઉદાસ છે જગતની કોઈ વાતનું કુતૂહલ એને નથી ભલે ઉથલ પાથલ થતી હોય જગતમાં ગમે એટલું 14 બ્રહ્માંડમાં ખળભળાટ થાય તો પણ એ ઉદાસ છે, મારે કઈ લેવા દેવા નથી. આ ધરતીકંપ થયો હતો ને થોડા દિવસ પહેલા, ધરતીકંપ થયો ઉત્તર ભારતમાં, આમ ખૂણામાં ખળભળી ઉઠ્યો. ગમે તે થાય ને પોતે ઉદાસ, લક્ષ નથી જગતનું. જગતમાં જેનું થવું હોય એમ થાવ. હું મારા માર્ગે ચડ્યો છું, મારા રસ્તે ચડ્યો છું, મારા રસ્તે હેલો જ આવે. જગતમાં શું થાય છે પાછું આવીને જોવાની વાત નથી. બહુ કુતુહલ બહુ ચાલ્યો ગયું છે એમ, જગતની વાર્તાથી ઉદાસ છે. એટલું પણ નહીં કે આહાર માટે નગર પ્રવેશ કરે તો નવું નગર છે, માટે કુતુહલથી જોવે કે આ ગામ કેવું છે એવું નથી. ક્રિયાસમિતિથી ચાર હાથ જોઈ છે, શાંત ભાવે નીચું જોઈને ચાલ્યા જાય છે, એકદમ નિશ્ચલ નિશ્ચંચલ પરિણતિ મનવાચન કાયાના યોગ શાંત થઈ ગયા છે. એમ જોતા નથી કે કોઈ ક્યાંય ઊભું મને આહારદાન દેવા માટે રાહ જોઈને ઊભું છે કે નહીં, લાવ જરા જોઈ લો. અને પડદાન કરે તો લક્ષ જાય આહાર માટે નીકળ્યા છે. એમાં એને છેતાલીસ દોષ રહી વ્યવસ્થા લાગે તો આહાર ગ્રહણ કરે, નહીં તો કાંઈ. શરીરની પરમ ઉપેક્ષા છે, પરમ ઉદાસ છે શરીરથી. આ પાછા અવરોગ્યને પાછા વહી જાય છે. ઉપવાસ પડે તો દ્વેષ થતો નથી, અરે રે આ નગરમાં કોઈ નથી, કાંઈ ભૂમિની પડી નથી, આ નગરમાં કોઈની ભૂમિની પડી નથી એવો વિકલ્પ આવતો નથી. આહારમાં યોગ નથી, આત્મા તો અનાહાર સ્વભાવી છે, એને વળી આટલી અપેક્ષા શું કરવા છે. વિકલ્પ જ છૂટી જાય છે એમ છે ખરેખર. જેમ ખાધા પછી વિકલ્પ છૂટી જાય ખાવાનો, કરીએ માણસ ખાધા પછી ખાવાનો વિકલ્પ નથી, તો ભરાઈ લીધું એટલે ખાઈ લીધું, પતી ગયું એટલે ખાધો નહીં. એમ વગર ખાધે વિકલ્પ છૂટી જાય છે એવી વાત છે. સમજવી કઠણ પડે એવી છે, પણ છે એવી વાત છે. હું તો હું કેવા ખાવાના રસોડિયા છે એના ઉપર આધાર છે, વિસ્મૃત થઈ જાય છે. અંદરમાં ચૈતન્ય શાંતિના સ્વાદમાં ઉતરી જાય છે, પછી સાંભળતું નથી. ખાધું છે કે નથી ખાધું, ખાધું એ સાંભળતું નથી. આ તો સવારે પચકાન લે તો આખો દી નથી ખાધું, નથી ખાધું ક્યાં કરે, ખલાસ થઈ ગયો. છૂટ્યો છૂટ્યો ખલાસ. વિશ્વની વાર્તાથી ઉદાસ છે એટલે કે કાંઈ કામ નથી, જેનું કાંઈ કામ નથી એની કોઈ અપેક્ષા છે, એની ઉપેક્ષા છે. બસ એ આત્મા મય જ જીવન થઈ ગયું છે મુનિરાજને, તો આત્મામય જ જીવન થઈ ગયું છે. અંદરમાં આત્મભાવો સ્વભાવ ભાવનો એટલો આવિર્ભાવ થયા કરે છે, ક્ષણે ક્ષણે ભરતી આવે છે. જીવન આખું આત્મામય છે, વિકલ્પ આવે તો પણ પરિણતિ ધોધ બંધ પરિણતિ છે, એમાંથી પાછો ઉપયોગ થઈ જાય છે. વિકલ્પ તો ઉપર છેલ્લો શહેર વસ્તુ આવીને છૂટી જાય છે, એની સાથે જાગો લગવાડ નથી. બસ એક આત્માનું જીવન થઈ ગયું છે, જ્ઞાનને હાલતા ચાલતા ભેદ સિદ્ધ ભગવાનનો એમાં અંસાર જોવામાં આવે છે. જેમ પિતાનો અણસાર પુત્રમાં દેખાય તેમ જીવ ભગવાન નો સિદ્ધ ભગવાન નો અણસાર વિરાજમાન દેખાય છે. હરિયન ભગવાન નો તો દેખાય જ દેખાય, પણ સિદ્ધ ભગવાન નો પણ એમાં અણસાર દેખાય છે. ગુરુદેવ આ વિષય અંદર સ્વીકારેલો વિષય છે, કેમ કે પોતાના નિજ સિદ્ધ પદ સાથે એટલો સંબંધ થયો છે પરિણતિને કે એ બધા સિદ્ધ સ્વરૂપ એવું સિદ્ધ સ્વરૂપ છે એવું પરિણામનું સ્વરૂપ થવા માંડ્યું છે. માટીનો પિંડલો ચાકડા ઉપર ચડાવે અને ઘરો કરે તો એને પહેલા થોડો 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 એનો આકાર સ્વરૂપ થવા માંડે ને. એક્ઝેક્ટ ભલે ઘરો પછી થાય, એનો આકાર તો સ્વરૂપ થવા માંડે ને. મંદરમાં સિદ્ધ સ્વરૂપ છે, બહુ નજીકમાં એવા એવું સિદ્ધ સ્વરૂપ પ્રગટ થવાનું છે. ની દશા આવે છે ત્યારે એનો અણસાર પ્રગટ જોવામાં આવે છે. ઓલા સિદ્ધ દેખાય નહીં, દેખાય એવું છે. એ સમ્ય જ્ઞાન નો આ પુરાવો છે
બરોબર,
અને સમ્ય જ્ઞાન ની આ વિશિષ્ટતા છે, અતિશય છે, અધ્યાત્મ અતિશય છે, ઉપર સિદ્ધ છે. ભગવાન તો ઉપર છે, એમ પૂછ્યું મુનિરાજને જોઈએ છીએ ત્યારે અમને આ જે ઉપર સિદ્ધ છે ને એનો બરાબર ખ્યાલ આવે છે. સિદ્ધ ભગવાન કેવા હોય એનો બરાબર અમને ખ્યાલ આવે છે, ફેર એટલો કે એ અચલિત રહે છે, આ હાલતા ચાલતા છે, બાકી છે એવા જ બિલકુલ. એની સાથે પોતાના જ્ઞાનમાં એમને મેળ ખાય છે, સિદ્ધપદને મુનિરાજને મેળ ખાય છે. એમ કહીને બીજી વાત તો એ કરી છે કે એક વિશિષ્ટ ભક્તિ કરી છે, મુનિરાજની વિશિષ્ટ ભક્તિ કરી છે. અને એ તો સમય દ્રષ્ટિ તો ભક્તિ કરે જ કરે એમાં તો કાંઈ પ્રશ્ન નથી, પણ મુનિરાજ હોય તો પણ મુનિરાજની ભક્તિ કરે છે, આચાર્ય હોય તો કરે છે. કીધું છે ને પ્રવચન સાર પંચરત્ન છેલ્લી પાંચગાથા રત્ન જેવી ભાવલિંગે મુનિ દશા એને અમે અહીંયા મોક્ષ તત્વ કહીએ છીએ, એને અમે મોક્ષ તત્વ કહીએ છીએ. મોક્ષ તત્વ તો સિદ્ધ દશા છે, આ સુંદરની જ રા તત્વ છે, તો કે અમે એને મોક્ષ તત્વ કહીએ છીએ. ભક્તિ કરી છે, ગુરુમાન કહીએ છીએ. અમૃતચંદ્રાચાર્ય પોતે ગુરુમાન પ્રવચન સાથે પંડિતજી તો વાંધો પડે, મોક્ષ તત્વ નાખ્યો છે હજુ તો છઠ્ઠું સાતમું ગુણ સ્થાન કહેવાય, જોખી જોખી ના લે ને ગુણ સ્થાન પ્રમાણે તો કાંટો લઈને બેઠા હોય, પછી પોતાના ગુણ સ્થાનમાં કાંટો ન હોય, મુનિરાજના ગુણ સ્થાનમાં કાંટો લઈને બે. મુનિ છે ને સિદ્ધ જેવું કેમ ભક્તિ કરો છો, મોક્ષ તત્વ કેમ કહી દો છો એ મને લાગે. પણ એ આ વિષયના મર્મને સમજતા નથી, વાત્યમાં પાછળ શું મર્મ છે કહેવાનું એ નથી સમજતા. 272 ગાથા છે, કુલ 275 ગાથામાં આ શાસ્ત્રની રચના છે, એમાં 272 ગાથા છે. 72, 73, 74, 75 અથવા પંચરત્નમ હવે પાંચ રત્નો જેવી ગાથાઓને કહેવામાં આવે છે. ત્યાં પ્રથમ શ્લોક દ્વારા તે પાંચ ગાથાઓનો મહિમા કરવામાં આવે છે. આખા શાસ્ત્રમાં બહુ ઓછા શ્લોકની રચના છે. સમયસારની અંદર 278 કળશ જેમણે રચ્યા છે એ અમૃતચંદ્ર સૂરીએ ફક્ત પ્રવચન સારમાં 18 શ્લોક રચ્યા છે. એટલો ફેર છે. ત્યાં ટીકા કરતા કરતા 278 શ્લોકની રચના કરી છે. કળશ આ 18મો છેલ્લો કળશ છે અથવા પંચરત્ન, અને એમાં એ પાંચ ગાથાનો મહિમા કરેલો છે. હવે આ શાસ્ત્રને કલગીના અલંકાર જેવા, એટલે કે શાસ્ત્રના મુગટમણિ જેવા પાંચ સૂત્રો રૂપ નિર્મળ પાંચ રત્નો, કે જેઓ સંક્ષિપ્તથી અરંભ ભગવાનના સમગ્ર અદ્વિતીય શાસનને સર્વતઃ પ્રકાશે છે. જો ઠીક, અમે ભૂષતત્વ કહેશું એમાં તો સર્વજ્ઞ ભગવાનના શાસનને અદ્વિતીય પ્રકાશ છે એનો. પેલો જ દ્રવ્યલિંગીને સંસાર તત્વ કહેશે. ક્યાં? જે પાંચ મહાવ્રત 28 મૂળ ગુણને પાળે છે એવા દ્રવ્યલિંગીઓ એને સંસાર તત્વ કહેશે. બીજાનો તો પ્રશ્ન ચર્ચા નથી. એ સમગ્ર અદ્વિતીય શાસનને સર્વથા પ્રકાશે છે, ચારે બાજુથી પ્રકાશે છે તેવા વિલક્ષણ પંથવાળી જે સંસાર અને મોક્ષની સ્થિતિ બંને વાત કરવી છે, તે જગત સમક્ષ પ્રગટ કરતા તથા જયવંત વર્તો આવા પંચરત્નો છે. જયવંત વર્તો એવી ભાવના અને ભક્તિ કરે છે. પહેલા પૂર્વ સૂત્ર નહીં, પૂર્વાચાર્યના સૂત્રોની પહેલા ભક્તિ કરે છે. કળશ ચડાવીને પાંચ રત્નોનો અભિષેક કરે છે, પાંચ ગાથાઓનો, પછી પાંચ રત્નો નીતિકા કરશે. યથા ચરણની સૂત્ર અર્થ સુનિશ્ચય ઉપશાંત જે, તે પૂર્ણ સાધુ અફળા સંસારમાં ચિર નહીં રહે. કેવા છે સાધુ? કે જે જીવ યથાતથપણે પદોના અને અર્થોના નિશ્ચય વાળો હોવાથી પ્રશાંત આત્મા છે. ક્યાંથી પ્રશાંત? શાંતિ ક્યાંથી ઉત્પન્ન થઈ છે? કે જે જીવ યથાતથપણે પદોના અને અર્થોના નિશ્ચય વાળો છે, જેને સૂત્રનું શાસ્ત્રનું જીનવાણીનું યથાતથ્ય નિશ્ચય છે, અર્થથી અને પદથી બંને રીતે યથાર્થ નિશ્ચય હોવાથી જે પ્રશાંત આત્મા છે અને અયથાચાર રહિત છે, અયથાચરણહીન એટલે નહીં, યથાતથ્ય આચાર છે અથવા અયથાર્થ ચારિત્ર અન્યથા આચરણ જેને નથી, અયથાતથ્ય એટલે અયથાર્થ અન્યથા આચરણ જેને નથી એવા રહિત છે એટલે યથાર્થ આચરણ વાળા છે, તે સંપૂર્ણ સામાન્ય વાળો જીવ અફળ એવા સંસારમાં, કર્મફળ રહિત થયેલા એવા સંસારમાં ચિરકાળ રહેતા નથી, એટલે કે અલ્પકાળમાં મુક્તિ એની થઈ જાય છે. બહુ અલ્પકાળમાં મુક્તિ જોઈને એને મોક્ષ તત્વ કહેવામાં આવે છે. માર્મિક ગાથા છે. મોક્ષ થયો નથી અને હવે મોક્ષ તત્વ પ્રગટ કરે છે, અથવા મોક્ષ તત્વનું ઉદ્ઘાટયતી, હવે અમે મોક્ષ તત્વનું ઉદ્ઘાટન કરીએ છીએ એમ કે છે. ત્યાંથી શરૂઆત કરે છે. વેચનાચારની ટીકા છે. પિતા પરમ પંચમ સ્થળે સંક્ષેપેણ સંસાર સ્વરૂપસ્ય મોક્ષ સ્વરૂપસ્ય ચ પ્રતીતિ અર્થમ પંચરત્નભૂત ગાથા પંચકેણ વ્યાખ્યાનમ કરોતિ, એમ કરીને એમણે પણ પંચરત્ન એવું નામ આપ્યું છે. અને અહીંયા 272 શરૂ કરતા અથવા મોક્ષ સ્વરૂપમ પ્રકાશયતી ઉદ્ઘાટયતી લખી લીધું છે. અહીંયા પ્રકાશયતી પ્રકાશ એમણે પણ મોક્ષ તત્વ એવું નામ આપ્યું છે. અહીંયા સ્વરૂપ મંથર શબ્દ વાપર્યો છે. નિર્મળ વિવેકરૂપી દિવ્યના પ્રકાશવાળો હોવાને લીધે યથાસ્થિત પદાર્થ નિશ્ચય વડે ઉત્સુકતા નિવૃત્ત આવીને એવો પદાર્થનો નિશ્ચય થયો છે કે હવે ક્યાંય કુતુહલ રહ્યું નથી. સ્વરૂપ મંથર રહેવાથી સ્વરૂપમાં કેમ મંથર થઈ જાય છે કે બહાર નીકળવાનું કોઈ એમને કારણ નથી. સ્વરૂપમાં જામી ગયેલા રહેવાથી સતત ઉપશાંતાત્મા વર્તતો થતો. ઉપશાંતાત્મા થયો સતત, એમ સતત શબ્દ લગાવ્યો છે. સતત ઉપશાંતાત્મા વર્તતો થતો સ્વરૂપના એકમાં જ અભિમુખપણે ચરતો વિચરતો રમતો હોવાથી અયથાચાર રહિત વર્તતો થતો નિત્ય જ્ઞાની હોય તે ખરેખર સંપૂર્ણ સામાન્યવાળા સાક્ષાત સમણને મોક્ષ તત્વ જાણવું. ઠીક, સકલું સંપૂર્ણ સામાન્ય સાક્ષાત સમણો લીલાવકિરણ સકલ પછી બધા વિશેષણો લઈને છેલ્લે લખે છે મોક્ષ તત્વ અવબુદ્ધતામ, એને મોક્ષ તત્વ જાણો. કારણ કે તે પહેલાના સકળ કર્મના ફળ તેમણે લીલાથી નષ્ટ કર્યો હોવાથી અને નૂતન કર્મ ફળને તે નિપજાવતો નહીં હોવાથી ફરીને પ્રાણધારણ રૂપ દીનતાને નહીં પામતો થતો. દ્વિતીય ભાવરૂપ પરાવર્તનના અભાવને લીધે શુદ્ધ સ્વભાવમાં અવસ્થિત વૃત્તિવાળા રહે છે. હું તો એ જોઉં છું કે આ જે હાલતા ચાલતા સિદ્ધ છે એ કઈ આમાંથી કહ્યું છે એમ. શુદ્ધ ઉપયોગ છે તે મોક્ષ તત્વનું સાધન તત્વ છે. અહીંયા તો મુનિરાજને ચાલ્યા જતા જોઈને હાલતા જતા જોઈને જાણે કહેતા હોય કે આ તો કોઈ હાલતા ચાલતા
એ
સિદ્ધ જ છે. સિદ્ધ જ જોઈએ છીએ આત્માને તો સિદ્ધ જોઈએ છીએ, પણ એમની દશામાં પણ સિદ્ધ પણ જોવામાં આવે છે. જેમ પિતાનો અણસાર પુત્રમાં દેખાય તેમ જીન ભગવાનનો અણસાર મુનિરાજમાં દેખાય છે. જીનેન્દ્રનો અણસાર દેખાય છે એટલે એને જીનેન્દ્રના લઘુનંદન તો ચોથા ગુણસ્થાનવાળા, નહીં તો પાંચમી રાજકુમાર મુખ્ય એના મોટા પુત્ર ગણવામાં આવે છે. પદ્મેન્દ્રસિંહને નાના પુત્ર કયા છે અને મોટા પુત્ર કયા છે. જેમ પિતાનો અણસાર પુત્રમાં અણસાર શબ્દ આવે, તમારા અણસાર આવે છે હિન્દીમાં અણસાર એટલે એવો જ દેખાવ થાય, એવા ચિહ્ન હોય એવું જ લાગે એમ. જીનેન્દ્ર ભગવાનનો અણસાર મુનિરાજમાં દેખાય છે આવા મુનિ જોયા છે. પોતાના જ્ઞાનમાં આવા મુનિને જોયા છે. એ સિવાય મુનિ દશા હોઈ શકે નહીં. એવી દશા ન હોય તો બાય મશ્કરી થઈ જાય, એનો અપરાધ થઈ જાય, વિરાજના થઈ જાય. મશ્કરીનું સ્થાન નથી, એકદમ ત્રીજે સ્થાન છે, નીચે દેશે ને વંદ્ય છે, વંદનીય દશા છે, વંદનીય દશા છે, પૂજનીય દશા છે, એમાં ફેરફાર થવો જોઈએ એમ વાત. ઘણી ભક્તિ કરી છે
જય વિશાખ જય રામ જય હો જય હો.